તારીખ 21-2-1996 શ્રી સમયસર ગાથા 229-231 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 236
કર્મબંધ સંબંધી મોહ કરનારા અર્થાત બંધાયો છે એવા ભંગ કરનારા મિથ્યાત્વાદી ભાવ ચારે પાયાને છેદે છે તે નિશંક સમય દ્રષ્ટિ જે ચેતનાર છે જાગ્રત છે ચેતનાર છે એટલે જાગ્રત છે એવો આત્મા કર્મ સંબંધી મોહ કરનારા એટલે મને કર્મ બંધાયેલું છે એવી ભ્રાંતિ કરનારા મિથ્યાત્વાદી ભાવો છે એ ભાવોને જે છેદે છે તે નિશંક સમય દ્રષ્ટિ જાણે છે એને સમય દર્શન છે એમ જાણે કેમ કે પોતાના સ્વરૂપને વિશે નિશંક છે હું ખરેખર મારું અનાદિ અનંત અબંધ સ્વરૂપ છે એમાં કોઈ પણ પ્રકારના વિભાવ ભાવો નથી મિથ્યાત્વાદી ભાવરૂપ ચારે પાયાને પાયા નથી ને અહીંયા કોઈ ખુલાસો પિતામાં નથી કર્યો ભાવાર્થમાં નથી કર્યો શબ્દાર્થમાં નથી કર્યો પણ ચાર પ્રકારની ચોકડી છે કસાઈ કસાઈના પણ ચાર પ્રકાર છે ચારના ભેદ ત્યાં લાગી પડે છે કે જે કર્મના બંધ સંબંધિત છે કર્મના બંધ સંબંધિત ક્રોધમાન માયા લોભની ચાર કસાઈ અનુસાર છે અને ચાર 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 જાતિ પણ છે કારણ છે એને મૂળમાંથી છેદે છે એટલે એના અભાવને અનુભવે છે પોતાના અબંધ સ્વરૂપમાં એના અભાવને અનુભવે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવું એને શંકા નથી પોતાના સ્વરૂપને વિશે એને શંકા નથી કેમ શંકા નથી કારણ કે સમ્યક દ્રષ્ટિ ટીકામાં ત્યાંથી ટીકા શરૂ કરે છે કારણ કે યતોહી કારણ કે સમ્યક દ્રષ્ટિ તંકોત્કીર્ણ એવા જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતાનું જે જ્ઞાયક ભાવ સ્વરૂપ છે એમાં પોતે તન્મય છે અભેદ છે અને એ ટંકોત્કીર્ણ એટલે ન મટાડી શકાય એવું છે ન ઘટાડી શકાય એવું છે એવું જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં પોતે નિશંક છે કે હું તો આવો જ છું. અમે એમને શંકા પ્રત્યે અમેદ અનુભવ હોવાની રીતે નાયક ભાવ વાળો નથી લીધો. નાયક ભાવમય પ્રેરણ, નાયક ભાવમય પણ આને લીધે એ સ્વરૂપ છે મારું, અને એવું મને અભેદ અનુભવ વર્તે છે. તે કારણથી કર્મબંધ સંબંધી શંકા કરનારા, અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવા સંદેહ અથવા ભય કરનારા, હું કર્મથી બંધાયો છું, એ કર્મને લીધે હું મારું શું શું થશે, એવા કેવા કર્મ મારે ભોગવવા પડશે, આ લોકમાં કે પરલોકમાં મારી શું દશા થશે, એવી શંકા સમ્યક દ્રષ્ટિને પડતી નથી. એનો ભય પણ એને થતો નથી, કેમ કે હું મારા સ્વરૂપમાં છું, સદાય હું મારા નાયક સ્વરૂપમાં છું, અને ત્યાંથી ફેરફાર થવાનો, ત્યાં ફેરફાર થવાનો, ત્યાંથી ચલિત થવાનો કોઈ પર પરિસ્થિતિ જ નથી, વસ્તુના સ્વરૂપમાં જ નથી. એટલે એવા શંકા કરનારા જે મિથ્યાત્વાદી ભાવોનો તેને અભાવ હોવાથી, અમૃતચંદ્રાચાર્ય તો એ ચાર શબ્દ નથી લીધું ટીકામાં, કર્મબંધ શંક કર મિથ્યાત્વાદી ભાવ ભાવ અભાવાત નિશંક, બસ ચાર શબ્દોનો પ્રયોગ નથી કર્યો. ગાથામાં છે તત્તારી હિ પાયે છિંદંતી, કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદી ભાવોનો તેને અભાવ હોવાથી નિશંક છે, એને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા છે. શંકાને કારણે જે બંધ થાય એ પ્રકારનો બંધ તો એને થતો નથી, મારું સ્વરૂપ મૂળમાં કેવું હશે એ પણ શંકા નથી, નાયક સ્વરૂપે જ છું એ વાત પ્રગટ અને પ્રસિદ્ધ છે, અને એમાં પોતે નિશંક છે, મારામાં કોઈનો પ્રવેશ નથી. કર્મના પરમાણુઓ કર્મના પરમાણુમાં છે અને મારું સ્વરૂપ એનાથી તદ્દન ભિન્ન છે. જે કર્મ મને બાંધી શકે છે તે કર્મનો ઉદય મને હેરાન કરી શકે છે એવી શંકા તમને દ્રષ્ટિને પડતી નથી. ભાવાર્થ સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેના તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી, એ મારો ઉદય છે એમ લેતા નથી. કર્મનો ઉદય કર્મમાં છે, હું એનો જ્ઞાતા છું, એને સમ્યક દર્શન નથી, એને એ પ્રકારે ભાવ આવે છે અરે મારો ઉદય આવો આવ્યો, મને તો આવો ઉદય આવ્યો. એ ઉદયને માં પોતાપણું કરીને રાગવી દ્વેષી થઈને નથી થાય છે. જ્યારે પૂર્વકર્મ કરત ઉદય આવે છે એને જાણનાર રહેનારો સમ્યક દ્રષ્ટિ ઉદયથી પોતાનો સંબંધ જ જોડતો નથી, ઉદયથી પોતાનો સંબંધ જોડતો નથી, એનું જે ભિન્નપણું છે એને ભિન્નપણે જાણે છે, જે ભિન્નપણું છે એને ભિન્નપણે જાણે છે. બસ એ રીતે થવાનો પ્રયાસ કરે છે એનું નામ હું મોક્ષ છું. જુદો પડવાનો પ્રયત્નવાન છે ભેદ જ્ઞાન દ્વારા, તે મોક્ષ છે, અને એની સફળતા થાય ત્યારે જુદો પડે, પણ એ પ્રયત્નની દિશામાં છે. એટલે એમ એ વચ્ચેની દશા જુદી છે.
જુદો હતો
પ્રયત્ન કરે છે, હજી જુદો પડી શક્યો નથી, એટલે ત્યાં એનો જુદો થવાનો પ્રયત્ન ચાલે છે. સમજને એ લાગુ કરે છે પોતાના પરિણમનમાં અને યથાશક્તિ પ્રયત્ન કરે છે, એટલી વાત છે. એ પ્રયત્ન દશામાં છે એમ, એટલો બસ. ઉદયપુર આકરા હોય કે ન હોય, જીવને શું લેવા દેવા, એમ કે ડિગ્રી ઓછી વધતી હોવાનો સંભવ છે. એક માણસને 100 ડિગ્રી પણ તાવ છે ને એકનું 105 ડિગ્રી પણ તાવ છે, બેને તાવનો જ ઉદય છે. ડિગ્રી પણ ફેર હોઈ શકે, પણ 100 હોય કે 105 હોય, ભિન્નપણ હોય તો ભિન્નપણ જ છે. પાણીમાં જેને તરતા આવડે છે એને પાણી 10 ફૂટ ઊંડું હોય કે 1000 ફૂટ ઊંડું હોય, એને એની સાથે ઉનાળાનું શું સંબંધ છે? એ તો ઉપર તરે છે. પાણી ઉપર તરનારને નીચે કેટલું પાણી છે એની સાથે કાંઈ સંબંધ નથી, અને એથી એના તરવામાં કોઈ ફરક પડતો નથી પડે છે. કેમ કે એ તો પાણીની ઉપરની સપાટી ઉપર તરતો જાય, નીચે પાણું ઓછું હોય કે વધારે હોય એની સાથે એને કોઈ નિસ્બત નથી. એમ જે સંસાર તરે છે એનો ઉદય નાનો હોય મોટો હોય જેવો હોય તેવો હોય એ તો એનાથી ભિન્ન છે, એટલે ભિન્ન છે એમ. એવું જે ભિન્નપણું સાધ્ય થયું છે એને લઈને પોતે નિશંક છે, આવો મોટો ઉદય આવ્યો માટે મને બાંધશે, એવી શંકા પણ એને પડતી નથી કે આમાં મોટો કાર્મો ઉદય આવ્યો છે, તીવ્ર ઉદય આવ્યો છે એટલે હું બંધાઈશ, એમ શંકા નથી પડતો. આવા પ્રકારના ઉદયમાં તો હું બંધાઈ જઈશ, ઓલા બીજા ઉદયમાં હું નહીં બંધાવ, એવી પણ એને શંકા પડતી નથી. કેમ કે સર્વથી સર્વથા પ્રકારે ભિન્ન જ્ઞાનમય છું, એ પ્રકારનું એનું અનુભવન પ્રત્યક્ષ એવું સ્વરૂપ છે એનું અનુભવન વર્તે છે, એટલે એને કોઈ શંકા પડતી નથી. જે હોય તે પર એટલે બધું પર. નરક ગતિમાં તિર્યંત ગતિમાં જુદા પડીને તરે છે, એ એમનો પુરુષાર્થ છે. ત્યાં પણ એમનો એ પુરુષાર્થ છે. શું કહે છે? સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી. એને કરવું અને ભોગવવું બંને વાત એની નથી. કેમ કે સ્વામિત્વ નથી, જેનો હું સ્વામી નથી એને કરવા ભોગવવાનો પ્રશ્ન રહેતો નથી. માટે ભય પ્રકૃતિનો ઉદય આવતા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક રહે છે. ભય પ્રકૃતિનો ઉદય એને આવે છે પણ અંદરથી શંકા પડી જાય એવું બનતો નથી. ઉપર છેલ્લો ભય થાય છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી. એ શ્રદ્ધા જ્ઞાનમાં અબંધ સ્વરૂપનું નાયક સ્વરૂપનું જે પકડથી પરિણમન છે એમાંથી ચ્યુત થઈને પરિણમતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી. આવા અંશે ચ્યુતિના પરિણામ થાય. બહારમાં તે પ્રકારનો સંયોગ વિયોગ હોય કોઈ પણ પ્રકારનો, છતાં પણ એને પોતાના અભેદ અનુભવને લીધે પ્રત્યક્ષ અનુભવને લીધે શંકા પડતી નથી. હા, બહારથી જોનારને દેખાવ બરાબર ન લાગે એ વાત સંભવિત છે, પણ આ બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી, બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી. કારણ અપાયનો પ્રશ્ન છે ને, સહરાનપૂર્વક કરાવ્યો છે. સમય દ્રષ્ટિનું લક્ષણ શું? કે બાહ્ય લક્ષણ કોઈ નથી. પછી આઠ ગુણનો એને અભાવ, ગુણનો અભાવ શું? કોઈ વિધિ બુદ્ધિ હોતી નથી, વિધિપૂર્વક નથી હોતી. કેમ કે સમ્યક દ્રષ્ટિ ચારેક ગતિની અંદર ઉત્પન્ન થાય છે. ત્રીજ ગતિમાં ક્યાં વિધિ કરવા બેસે? હા, વિધિ એટલે પ્રતિજ્ઞા. પણ એ ક્યાં ત્યાં કરતું પ્રતિજ્ઞા કરવા બેસે? કોની પાસે પ્રતિજ્ઞા કરે? એના પરિણામની જે સીમા છે એ સીમા મારીએ છે. વિધિનો વિષય અવિરત સમય દ્રષ્ટિને કોઈ નથી. ન લીધું કૃપાળુ દેવે. શાયક સમ્યક દ્રષ્ટિ હોય પણ એક નવકાર મંત્ર બોલવા જેટલો પણ જેને નિયમ હતો નથી. કે ભાઈ એને રોજ નવકાર મંત્ર તો બોલવાનો ખરો જ નહીં. નમો રિયંતાણમ તો રોજ બોલે કે ન બોલે, એટલો નિયમ જેને નથી. કેમ કે એવા એવા પ્રકારના ઉદય છે, તિરેજ ગતિના, નરક ગતિના એવા એવા પ્રકારના ઉદયો છે કે ત્યાં એ કોઈ પરિસ્થિતિ જ નથી. એના જે પરિણામ સીમિત થયા તે સીમિત થયા. બહારમાં અમુક વિધિ થાય એવી કોઈ પરિસ્થિતિનો નિયમ નથી. પણ જાહેરપણે એવું સ્થાપો તો જે ટ્રેડિશન છે એ ટ્રેડિશનમાં સારું ન લાગે. સંપ્રદાયની જે રૂઢિ છે એ રૂઢિ વિરુદ્ધ તમે સ્ટેટમેન્ટ આપો તો એમ કે આ બરાબર વાત નથી લાગતી. શું એટલી વાત? જે નિશ્ચયથી પરિસ્થિતિ છે એ તો એમ જ છે. હા, આવે છે નામ લાગે છે. પછી કઈ સવાલ નથી રાખતો. જાહેર સભામાં પ્રશ્ન એવી રીતે પૂછો, રાત્રિ ચર્ચામાં, કે સમય દ્રષ્ટિ રાત્રિ ભોજન કરે કે ન કરે? એટલે ગુરુદેવ કે નામધારી મુમુક્ષુ જૈન હોય એ ન કરે. મુમુક્ષુ નહીં, નામધારી જૈન હોય એને પણ રાત્રિ ભોજન તો હોય જ નહીં. કેમ કે એ ટ્રેડિશન છે. એને બહુ મોટો દોષ ગણ્યો છે સંપ્રદાયની અંદર. મોક્ષમાર્ગના પ્રકરણમાં એવું નથી. એ તો પાંચમા ગુણ સ્થાને આવે છે રાત્રિભોજનનો ત્યાગ. તો રાત્રિભોજનનો ત્યાગ તો પાંચમા ગુણ સ્થાને આવે છે, ચોથા ગુણ સ્થાને આવતો જ નથી. જાહેરમાં તો એમ જ છે, સ્થાપવું જોઈએ. એ તો બધા ખાવા માંડે રાત્રે, ચાલુ કરી દઈએ. તો ગુરુદેવે કીધું છે કાંઈ વાંધો નથી, જાઓ. ઘરે જેના ઘરે ઉતરતા કાંતિબેન, ત્યાં ઉતરતા કાંતિબેન મોટાની, એને વાત કરી. પ્રશ્ન તો હેતુપૂર્વક પૂછવામાં આવ્યો હતો, કોઈને ઉદ્દેશીને, કોઈને લક્ષ્યમાં રાખીને પ્રશ્ન પૂછવામાં આવેલો. એને ખ્યાલમાં હતો. સમ્યક દર્શનના આને સંબંધ ખરો એમ કે ના ના, રાત્રિભોજન અને સમ્યક દર્શનને કાંઈ શોભન છે કે? તો કે ના ના, એમ જ કીધું. એમ જ ગળીને પાણી પીવું કે અળગણ પાણી પીવું? સમ્યક દર્શન સાથે એને કાંઈ રૂઢિમાં એવું છે, પાણી ગળીને પીવું જોઈએ, અળગણ પાણી ન પીવું જોઈએ. હવે સમ્યક દ્રષ્ટિ માછલા, દેડકા, કાચબા, ઉમની પંચેન્દ્રિય હોય અને પાણીમાં જ રહેતા હોય, શું કરે? ક્યાં ગણું બાંધે? ક્યાં પ્રશ્ન છે? દવાનો પ્રશ્ન પૂછું. સમય દ્રષ્ટિ બજારની દવા ખાય કે ન ખાય? દિગંબરમાં બહુ એનો ક્રેશ છે કે નહીં, બજાર ઉઠી લેવાય, બજાર દવાની બજારની મીઠાઈ પણ ન ખવાય, દવાનો તો સવાલ જ નથી. દૂધની બરફી પાણી નાખ્યા વગર બને છે, તેથી દૂધની જ બને છે ને, તો દૂધને ઉકાળીને માવો કરે ને, કે બજારને ખવાય કે ન ખવાય, કે ન ખવાય પાણી માનો કે મીઠાઈ બનાવનારા ચોખ્ખું ન વાપર્યું હોય તો માણસ ન ખાય. હવે દૂધની અંદર તો પાણી નાખ્યા વગર સીધી દૂધની જ બરફી બને છે, તો બજારની બરફી ખવાય કે ન ખવાય તો ના પાસ થાય, બજારની ચીજ ખવાય જ. રૂઢિ એવી છે, એને મોટો દોષ ગણાય, એ એક રૂઢિ થઈ ગયું, ટ્રેડિશનલ થઈ ગયું. મોક્ષ માર્ગના નિયમમાં એવી કોઈ વાત નથી કે સમ્યક દ્રષ્ટિ બજારની દવા ખાય, મેડિકલ સ્ટોરમાંથી લઈને તેનું સમ્યક દર્શન ચૂક થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ નથી. જો તમે એમ સ્થાપો તો દવાની અંદર એવા અભક્ષ દ્રવ્યો વપરાય છે. આજકાલ દવાની અંદર પ્રિઝર્વેટિવ બીજા ત્રીજા એટલા દ્રવ્યો વપરાય છે, એને સ્થપાય નહીં, ચા ખવાય, જાહેરમાં સ્થાપવું જોઈએ. અને દોસ્તો જેટલો ઓછો થાય એટલું સારું છે. જ્યારે પરિપૂર્ણ નિર્દોષ થવાનો આ માર્ગ છે ત્યારે જેટલો દોષ ઘટે અને ઓછો થાય એટલું સારું છે. તો પછી દોષનો પક્ષ કેમ કરાય કે હા ભલે દોષ કરે, પક્ષ કરવાનો પ્રશ્ન. એમ પકડી લે, એક તો જીવને ઉલટો ચાલવાની ટેવ પડી ગઈ છે, અને એમાં એમાં એને આવું મળી જાય. ઉપદેશ છે, કેટલાક પ્રકારનો ઉપદેશ છે એ જ્ઞાનીના સંગમાં રહીને મેળવવો જોઈએ, નહીતર સવળું કરતાં અવળું વધારે પડે, સવળું કરતાં અવળું વધારે પડે એવું થઈ જાય. એક તો જીવને વિભાવની દોડ છે, એમાં એને ઢાળ મળી જાય, એવું આપણને તો ના નથી પડતા, હા પાડે માંડે દોડવા. એટલા માટે એ વાત નથી, સમજવા માટે એ વાત છે. એ રીતે દોષમાં આગળ વધવા માટે કોઈ વાત કહેવામાં આવતી નથી. જેટલી કોઈ વાત કરી હોય અનુષ્ઠાન અનુસાર કેટલાક દોષ રહે ને કેટલા ન રહે એ જાણવા માટે કરી છે ને નિર્દોષ થવા માટે કરી છે, દોષ વધારવા માટે એક વાત પણ કરી નથી. જ્યાં ત્યાંથી આ આત્મા રાગ દ્વેષ મોહથી મુક્ત થાય એ એક જ હેતુ છે, બધી વાતો છે. એ હેતુને છોડીને એથી વિરુદ્ધ કોઈ વાત દેખાતી હોય તો પણ એમાં હેતુ વિરુદ્ધતા નથી. કોઈ વાતનું પ્રતિપાદન એવું દેખાતું હોય 150મો કોષ એવો છે કે પૂજગળ સંયોગકૃત ભોગ છે, એને તો એ સમ્યક દ્રષ્ટિ ભોગવું હોય તો ભોગવ એમ કરી લેતું છે. 150મો કોષમાં એવું લખ્યું છે, વાંચતો નથી, ઉપર થઈ ગયા છે. ભોગવતો નથી એમ ને, તું ભોગવ એમ ને, ભોગ ભોગવવાની પ્રેરણા નો આપતા હોય એવું લાગે કોકને, ભાષાથી ભાષાથી એવું લાગે, એમ કહેવા માગતા નથી. ત્યાં એનું નિર્જરા તત્વ બતાવ્યું છે. નાની ભૂંક્ષવ જો છેલ્લો છેલ્લું પદ છે, હે જ્ઞાની તું ભોગવ એમ કે છે. તેથી હે જ્ઞાની તું કર્મોદય જની તું ભોગને ભોગવ, આ જગતમાં પરના અપરાધથી ઉપર તો બંધને નથી. જા પ્રસંગી થતા વાર ન લાગે, સમયસાર છે એવો ગ્રંથ છે, એ બહુ સાવધાનીથી અને નાનીના ચરણમાં બેસીને સમજવા જેવો છે. પોતાની મેળે વાંચી જાય તો અર્થનો અનર્થ કરી બેસે. પછી આગળ જઈને પછી કહે છે કે તું આવી રીતે સ્વચ્છંદી થઈશ નહીં. પાછું આગળ તો કયું છે, આગળ પાછળ વાંચે નહીં અને પોતાને ફાવતું લઈ લે, એ વાત છે. હા, રુચિ તો પુણ્યની રુચિ થાય તો છૂટી જાય, તો પાપની રુચિ થાય તો છૂટી જાય, એમાં સવાલ ક્યાં રહે છે? પુણ્યની રુચિ વાળાને પણ સમ્યક દર્શન થતું નથી ને હોય તો રહેતું નથી, તો પાપની રુચિ વાળાનો તો પ્રશ્ન જ રહેતો નથી. શું કહે છે એ રીતે સમ્યક દ્રષ્ટિને શંકા પડતી નથી. અનુભવ પ્રત્યક્ષતાને કારણે જરા પણ શંકા પડતી નથી, ગમે તે ઉદય આવે, અને ભય પણ થતો નથી. હવે નિકાંક્ષિત ગુણની ગાથા કહે છે કે સમ્યક દ્રષ્ટિ કાંઈ ઈચ્છતો પણ નથી, કોઈ પ્રકારના કર્મફળને સમ્યક દ્રષ્ટિ ઈચ્છતો નથી. કેમ કે પોતામાં શું ખામી છે કે બીજી ઈચ્છા કરે એમ કહે છે. જોદું ન કરે દી કંખમ કમ્મ ફલે શું તહ સબ ધમ્મે શું સો નિકંખો ચેદા સમાધિથી મુને દવો. કર્મોના ફળો પ્રત્યે તથા સર્વધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી, એ નિકાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. કર્મના ફળ પ્રત્યે અને પૂતગળના કોઈ પણ પ્રકારના ધર્મ નામ પર્યાયો પ્રત્યે, આ પર્યાય હોય તો સારું, એવી જેને કાંક્ષા એટલે આકાંક્ષા, આકાંક્ષા એટલે વાંછા, ઈચ્છા જેને નથી તે નિકાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એ જ્ઞાયક ભાવમયપણાને લીધે બુદ્ધિગાથામાં એ આઠે આઠ ગુણની ગાથામાં એ વાત લેશે. એ તો એ પોતે ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવમય પણે પોતાનો અનુભવ કરે છે, તેથી બધાય કર્મફળો પ્રત્યે તથા બધાય વસ્તુ ધર્મો પ્રત્યે, બધા કર્મના ફળ પ્રત્યે અને જે પોતાના કર્મફળ નથી પણ કોઈ પણ પ્રકારના પર્યાયો છે પદાર્થના, એના પ્રત્યે કાંક્ષાનો તેને અભાવ હોવાથી, ઈચ્છાનો તેને આમ હોય તો ઠીક, આમ ન હોય તો ઠીક, ઈષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગની જે ઈચ્છા વાંછા થાય છે તેનો જ તેને અભાવ હોવાથી, નિકાંક્ષ એટલે નિર્વાંછક છે તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્ગ્રાજ છે, એને હું જરૂરિયાત વાળો છું એવો અનુભવ નથી, મારા સ્વરૂપથી પૂર્ણ હોવાને લીધે હું અજરૂરિયાત વાળો છું અને કોઈના વિના અત્યારે પણ હું પૂર્ણ છું. એવું ને ફુગાનીજીના પત્રમાં, બિના કિસી કે અભી પૂર્ણ હું. ઈચ્છા નથી તો અને એ પાછો લડીને ઝઘડો કરીને તો બોલ તું મારો તાબેદાર થાશ કે નહીં, એને એનું રાજ કરવા દે. હું તો પ્રતિનિધિ નિમતા હશે, હું નિમતા હોય પણ એ ખંડીઓ એને બનાવી દે અને એની ખંડણી એને ભરવી પડે. ખંડણી એટલે ચાર્જ, એના તરફથી એને આવક ચાલુ થઈ જાય. હા, કોઈ બી હોય, અમે બાહુબલી હોય કે ગમે તે હોય, એ ભરત રાજા છ ખંડ સાધે છૂટકો એને. ત્યારે નાનીઓ એને કઈ નજરથી જોવે છે કે આવી પડેલો ઉદય જોવે છે એને. શું? હા, એ તમે ચર્ચા ચાલી છે બીજી બેનથી પાસે. એક બેન અમેરિકાથી આવેલા, પછી એને શું કીધું કે ભાઈ તમે જે ચક્રવર્તીને જેમ છ ખંડ સાધવાનું થાય છે એને તો પછી વિદેશમાં જાય છે. અમારે એવો ઉદય છે એટલે અમે અમેરિકા રહીએ છીએ, અહીંયા રહી નથી શકતા. તો પછી એમ સમ્યક દ્રષ્ટિને કારણ કે ચક્રવર્તીને એ પ્રકારના ઉદયથી કાંઈ વાંધા નથી એની સાધનામાં, એમ અમે પણ સાધના કરી શકીએ ને ત્યાં. ઠીક, બેસો જવાબ શું આપો ખબર છે કે જ્ઞાનીઓને જે ઉદય છે એ તો આવી પડેલો છે અને આપણે તો ઈચ્છાથી પૈસા કમાવા અને સુખ સગવડ માટે ત્યાં જઈએ છીએ, રહીએ છીએ. માટે એવી રીતે આપણે ન લેવું કે શું કીધું, એવી રીતે ચક્રવર્તીના બહાને આપણે એ વાતને લેવી નહીં. કૃપાળુદેવે તો સ્પષ્ટ રીતે છે કે જનક વિધેયી અને ભરત ચક્રવર્તી કે કોઈનું હું આલંબન લેવા માંગતો નથી. એટલે એ આધાર લેવા માટે ને અવલંબન લેવા માટે એ વાત નથી, એ વાત સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ જાણવા માટે છે. અને સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એને મિથ્યા દ્રષ્ટિ માનીને એના પ્રત્યે જે અવિનયને અપરાધને અભક્તિ ન થાય એટલા માટે એ વાત છે, પણ એનું આલંબન લેવા માટે નથી. હું એવું આલંબન ન લઉં એમ લખ્યું, જ્ઞાન દશામાં એમ લખ્યું છે, હું એવું આલંબન ન લઉં. એટલે એવો એમને ઉપદેશ આપ્યો, વાત પોતા ઉપર લીધી પણ ઉપદેશ એવી રીતે આપ્યો કે એવી રીતે હું આલંબન ન લઉં. એટલે એટલી સાવધાની રાખવા જેવી છે કે આલંબન લેવા માટે એ વાત નથી, પણ ઓળખવા માટે એ વાત છે કે જે હેતુથી જે વાત કરી હોય એ હેતુથી ન સમજે અને બીજો હેતુ પકડી લઈએ તો અર્થનો અનર્થ થઈ જાય. કાંક્ષા નથી, છતાં પણ એને કાંક્ષા નથી. તો કે એની સાબિતી શું? તમે કહો એટલે અમારે માની લેવું આમ થાય ને, એની પણ સાબિતી છે કે એ છ ખંડ છોડતા એ ભરત ચક્રવર્તીને વાર લાગી. પણ તો પછી આટલો બધો પરિશ્રમ કર્યો શું કરવા, એ ઉદય આવ્યો હતો, વાત પૂરી થઈ ગઈ. એને છોડતા જરાય વાર લાગશે, એટલો વૈભવ છે. મારે કાંઈ લેવા કે દેવા, નીકળી પડ્યા તો નીકળી પડ્યા, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લીધું. અંદરથી કેટલું છૂટું હશે એ બધા વૈભવ વચ્ચે પણ એ પોતાની સાધના અને આરાધનામાં બરાબર સાવધાન હતા અને એ આરાધનામાં આગળ વધે જ જતા હતા. નિર્જરા છે એનો અર્થ શું? સમ્યક દ્રષ્ટિને એ બંધ નથી, એટલું નથી કહીને અટકતા. આચાર્યશ્રી એમ કહે છે કે કિંતુ નિર્જરા એવો, પરંતુ એને નિર્જરા છે એમ શું કરવા જોઈએ કે આગળ વધે જ જાય છે. છ ખંડ સાધતા વખતે પણ આગળ વધે જાય છે એટલું તો કહ્યું. ભગવાનજીએ કહ્યું ચક્રવર્તીને તમે એમ જુઓ છો કે એ છ ખંડને સાધવા નીકળ્યા છે, ખરેખર તો એ અખંડને સાધવા નીકળ્યા છે અંદરમાં, અને એનું ચાલુ જ હોય છે. એ કાર્ય કોઈ પણ પ્રકારના ઉદય વચ્ચે પણ બંધ રહેતો નથી. કેટલું પ્રાધાન્ય આપ્યું હશે, કેટલી બધી પ્રાયોરિટી આપી હશે કે જેથી આવા ઉદયમાં પણ એ કામ ચાલુ રહે છે. અશુભ કર્મના ઉદય વખતે અને અશુભ કર્મયોગ વખતે, અશુભ પ્રસંગો વખતે, અશુભ પ્રવૃત્તિ અને પરિણામ વખતે પણ દ્રષ્ટિદ્રવ્ય ઉપરથી ક્યાં ખસે છે? એમનેમ જ જે છે એમનેમ જ રહે છે, ચાલુ જ પરિણામ જ રહે છે. અને જ્ઞાનમાં પણ ભૂલ પડતી નથી એટલે તો શંકા થતી નથી. કેમ કે જે પોતાનું પરિણામ ને પોતાનું સ્વરૂપ છે એની મર્યાદામાં એ બરાબર વસે છે અને એ મર્યાદાથી બહાર એમનું શ્રદ્ધા જ્ઞાન બિલકુલ કામ કરતું નથી. બસ વાત પૂરી થઈ ગઈ. હા, એક નાય ભાવમયપણાને લીધે, કારણ કે ત્યાંથી તો કારણથી તો એ વાત શરૂ કરી છે, આ કારણને લીધે એમને કોઈ પણ પ્રત્યે વાંછા થવાનો પ્રશ્ન રહેતો નથી. પરિપૂર્ણ સ્વરૂપમાં શેની આવશ્યકતા છે કે વાંછા કરે? પૂર્વકર્મને લઈને છટકે છે થોડોક પરિણામનો અંશ, કંટ્રોલ બહાર જાય છે, પણ સંપૂર્ણપણે કંટ્રોલ બહાર જતો નથી, મર્યાદિતપણે જાય છે. એટલી જ વાત છે. આપણે આખે આખું પરિણામ જાણે નાયક ભાવ સાથે સંકળાયેલું રહી જાય છે. સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મોના ફળોની વાંછા નથી. ભાવાર્થમાં શું લીધું? તીર્થંકર નામ કર્મ તો વાંચે કે ન વાંચે? સમ્યક દ્રષ્ટિ તીર્થંકર દ્રવ હોય તો એને તીર્થંકર નામકર્મની ઈચ્છા થાય કે ન થાય કે નહીં, ગુરુદેવનો દ્રષ્ટાંત છે. તીર્થંકર દ્રવ હતા તો પણ શું કહેતા કે તીર્થંકર જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે પણ ઝેરના ઝાડ છે. શું કહેતા? જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય એવા જે ભાવ છે એ પણ ઝેરના ઝાડ છે એમ જ કહેતા. બીજા તો એ છે સોળસ કારણ ભાવનામાં આવે છે કે સોળસ કારણ ભાવના ભાઈ એવી રીતે ભાવના ભાઈ અને તીર્થંકરમાં પણ બંધાતું નથી. નિષેધ કરે એને બંધાય છે, માગે એને ભાગે અને ત્યાગે એને આગે, એના જેવું છે. હા, નીચેના પદનો શું એને અભિલાષાનો? જે પોતે જ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે પોતાને જોવે છે અને અનુભવે છે એને નીચેના પદની ને નીચેના પદાર્થોની માનતા કેમ હોય? કેમ હતી? સીધી વાત છે. ભાવાર્થ સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મના ફળોની વાંછા નથી. સમસ્ત લઈ લીધા, કોઈ બાકી નથી રહેતો. મળી તેને સર્વધર્મોની વાંછા નથી. સર્વધર્મો એટલે શું? જે સારું નરસું, સારું નરસું બે પ્રકાર દેખાય છે ને જગતમાં, એટલે કે કનકપણું અને પાષાણપણું, પથરાના પરમાણુ અને સોનાના પરમાણુ વગેરે, તેમજ નિંદા અને પ્રશંસા, એ પણ વચન વર્ગના પર્યાયો છે. એ આદિના વચન વગેરે વસ્તુ ધર્મોની અર્થાત પૂદગળ સ્વભાવોની તેમને વાંછા, પૂદગળના કોઈ પણ પર્યાયો હો, ચિત્ર વિચિત્ર ગમે તેવા, આમ હો ને તેમ હો, એની વાંછા એમને નથી. તેમના પ્રત્યે સંભાવ છે. એ પર છે, તે પર છે, જેવું હોય તેવું, એ પર એટલે પર. તેમના પ્રત્યે સંભાવ છે, અથવા તો અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાપક્ષી વ્યવહાર ધર્મોની તેમને વાંછા નથી, તે ધર્મનો તેમને આદર નથી. આદિચંદજી વિશેષ કાયદું છે, અન્ય ધર્મો પ્રત્યેની પણ વાંછા નથી એમ લીધું ને. કર્મ ફલેશુ તથા સર્વધર્મેશુ, જગતના જે સર્વધર્મો છે આ ધર્મમાં આ રીતને આ સિદ્ધાંતને આ ફલાણું આ તત્વ બહુ સારું એમ નથી. સર્વજ્ઞના ધર્મ એવો સંપૂર્ણ છે કે એનેથી આગળ જગતમાં કોઈ ધર્મ છે જ નહીં, કેમ કે આ બધા એમાંથી નીકળેલા છે અને થોડી ઘણી વિકૃતિ સાથે ચાલે છે. કોઈમાંથી થોડી વિકૃતિ છે તો કોઈમાં ઘણી વિકૃતિ છે. એ જેમાંથી નીકળ્યા છે એનાથી આગળ કેવી રીતે જાય વિકૃતિવાળા? સવાલ જ ઊભો નથી થતો. કોઈ ક્યાંય ભીલું છે, કોઈ ક્યાંય ભીલું છે, કોઈ ક્યાંય ભીલું છે. અને સર્વોત્કૃષ્ટ સંપૂર્ણ નિર્દોષ થવાનો ધર્મ તો સર્વજ્ઞનો નિર્દોષ થઈને પ્રરૂપિત કરેલો છે. સંપૂર્ણ નિર્દોષ થઈને એનું નિરૂપણ કર્યું છે, ઉપદેશ કરેલો છે, એવો ધર્મ છે. હા, એ શરણ લેવા યોગ્ય તો એ છે. એટલે સમ્યક દ્રષ્ટિ, અન્ય મતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વ એકાંત પક્ષી વ્યવહાર ધર્મોને તેમને માનતા હોતી નથી અને તેમનો આદર પણ હોતો નથી, તેની પ્રશંસા પણ તે કરતા નથી. અન્ય મત પ્રશંસામાં જેને ગ્રહિત મિથ્યાત્વ દોષ લાગે છે, એની પ્રશંસા પણ એ કરતા નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેમને વાંછાથી થતો બંધ નથી, એમને ઈચ્છા જ નહીં હોવાથી ઈચ્છાથી થતો એમને બંધ નથી. અલ્પ ઈચ્છા થાય એના જ્ઞાતાર્ય છે, એટલે એનાથી ભિન્ન પડે છે, એ ઈચ્છા એમને ગણવામાં આવી નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી, તેથી તેને મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્રમૂળના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કરતા પોતે થતો કરતા થઈને એ વાંછા થતી નથી, અકર્તા રહીને એ વાંછા થાય છે. જેલમાં જવું કોને ગમે? એ કયો બાંધીને કોઈ લઈ જાય એ વાત બીજી છે. હર્ષદ મહેતાને જેલમાં જવું ગમ્યું છે, એને એનો મોટો વૈભવશાળી લટ મૂકીને બાંધીને લઈ જાય એમ. કર્મ બાંધીને ક્યાંક લઈ જાય એટલે એની ઈચ્છા છે એમ કેમ કહેવાય? એમ કે એ રીતે જોવે છે કે આ તો બંધન છે, કેદ છે, સજા છે, એ કાંઈ કરવા યોગ્ય છે એમ છે, એટલે કરતા થઈને એ કરે છે, ઈચ્છા એમ નથી. પરિણમન થોડું છટકીને બહાર જાય છે, કરતા થઈને કરે છે એમ નથી. એટલે ચારિત્રમૂળના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કરતા પોતે થતો નથી, એવી વાંછાનો કરતા પોતે થતો નથી. કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે, એ તો કર્મનો ઉદય જાણે છે, પોતાનો ઉદય નથી જાણતા. નહીંતર જીવો શું પોતાનો ઉદય જાણે છે? આ કર્મનો ઉદય જાણીને માત્ર એનો ભિન્ન જ્ઞાતા રહે છે, માટે એને વાંછાકરણ બંધ તેને થતો નથી. એટલે જે ઈચ્છાથી બંધ થાય અજ્ઞાન દશામાં, એ પ્રકારનો બંધ એમને બંધ થતો નથી. ટીકામાં તો કહી દીધું કે બંધ થતો નથી, પરંતુ નિર્જરા થાય છે. એટલે જે કર્મનો ઉદય આવ્યો તેને નિર્જરા તો અજ્ઞાનીને પણ થાય છે, આમને પણ થાય છે, આમને વિશેષ નિર્જરા થાય છે. કેમકે ઉદયમાં આવ્યા સિવાય બીજા કર્મો છે એની પણ નિર્જરા ઘણી વાર થતી હોય છે, એટલે એમને પણ વિશેષ નિર્જરા છે. નિર્જરાનું પ્રમાણ એટલું મોટું છે કે અલ્પબંધને ત્યાં બંધ જ ગણ્યો નથી. એ તો વર્ષમાં એ વાત સમ્યક દ્રષ્ટિ બંધાતો નથી એમ કહેવું છે. ત્યાં હું જો ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી ભરપૂર જ્ઞાન, તેનાથી જ્ઞાન ભરેલું છે, આત્મરસથી ભરેલું જ્ઞાન છે એમ કે છે. તેના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ સ્પરસ નિશ્ચિત જ્ઞાન સર્વસ્વ ભાજ સમ્યક દ્રષ્ટિ હે. સમ્યક દ્રષ્ટિને, અવિરત સમ્યક દ્રષ્ટિને આટલું મોટું વિશેષણ લગાડ્યું છે. આ વિશેષણ છે સમ્યક દ્રષ્ટિનું, કે ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી ભરપૂર જ્ઞાન, એવા જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર, પાસે સર્વસ્વ ભાગ, જ્ઞાનને ભોગવનાર નહીં, જ્ઞાનના જ્ઞાનને જ સર્વસ્વપણે ભોગવનાર સમ્યક દ્રષ્ટિને, જે નિશંકાદી ચિહ્નો છે તે સમસ્ત કર્મને હણે છે, એનું જ્ઞાન છે, બધા કર્મોને હણમાવાનું છે. માટે કર્મનો ઉદય વધતા છતાં સમ્યક દ્રષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. પરંતુ જે પૂર્વે કર્મ બંધાયું હતું તેના ઉદયને ભોગવતા તેને નિયમથી તે કર્મની નિર્જરાજ થાય છે. નિર્જરાનું પ્રમાણ એટલું મોટું છે, અલ્પ બંને ગણવામાં આવતો નથી. અને સંસારમાં પણ એમ જ ગણતરી થાય છે. એક માણસ લાખો રૂપિયા કમાઈ ગયો, શું લાખોના લાખો રૂપિયા કમાઈ ગયો, એને બેંક લોન લીધેલી અને બેંકનું હજારો રૂપિયા વ્યાજ પણ દીધેલું, શું ગણશો? એને વ્યાજ દીધું એનું નુકસાન ગણશો કે લાખો કમાણો એનો નફો ગણશે? શું ગણાય છે? શું સરપ્લસ તો પૈસા રહ્યા કે ન રહ્યા એની પાસે? વ્યાજ તો એની પાસે કાંઈ નહોતું. નફાનું પ્રમાણ એટલું મોટું હતું કે વ્યાજ એની પાસે કાંઈ ગણવામાં આવતું નથી. 1% નું, 1% નું, 0.25% નું વ્યાજ હોય એની સામે 10-12% નો પ્રોફિટ મળતો હોય કે 25-50% નો પ્રોફિટ મળતો હોય, એકના બમણા તમણા થતા હોય, તો વ્યાજનો કોઈ હિસાબ ગણવા બેસે ખરો? કોઈ ન ગણે, સીધી વાત છે. એમ સમ્યક દ્રષ્ટિને નિર્જરાનું પ્રમાણ એટલું મોટું છે કે અલ્પબંધ જેવું કાંઈ એને ગણવામાં જ આવતું નથી. એટલે એ વાસ્તવિક છે, યથાર્થ છે, એમાં કાંઈ ભૂલ છે. અને એ પાસે બહુ મોટો પ્રોફિટ હોય તો ઓલા ઉપર નજર કેટલી જાય? હવે એ વખતે તમે બેંક મેનેજર આવે, એને તમે વ્યાજની માટે ફરિયાદ કરો કે તમે મને વ્યાજ વધારે લગાડ્યું છે, હે, કે તમે એને રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા આપવાની વાત કરો. તમને મોટો પ્રોફિટ થતો હોય તમે શું કરો? હે, એના ઘરે જઈને ગિફ્ટ આપી આવે હીરાલાલજી. તો વ્યાજ ભર્યા ઉપરાંત એના ઘરે ગિફ્ટ આપવા જાય, સારી એવી ગિફ્ટ આપી આવે, નુકસાન નથી? એ નુકસાન ગણતા નથી તમે ગિફ્ટ આપો એને? હે, શું ગણો છો? ભાઈ, અમે એને ગિફ્ટ આપી એમાં અમારા જે સંબંધો ગાઢ થયા એ નફો કેવડો મોટો, હે, કે અમારા ઇશારે ટેલિફોનથી કામ થઈ જાય છે. અમારું કામ તો ટેલિફોનથી થઈ જાય છે. લોન પાસ કરવી હોય તો કે થઈ ગઈ તમારી લોન પાસ, કાગળ આ ઉપર થઈ, પછી તમે કરવા ગમે ત્યારે આવી જજો, અત્યારે તમે ચેક લખી નાખો, તમારો ચેક પાસ કરી દેવો પડશે. પછી એ તારીખમાં એ ભલે બીજે 4 દાડા 8 દાડા પછી એ તારીખમાં સહી લઈ લઈએ કાગળ આ ઉપર. હે, વર્ષ 2 વર્ષ પછી સહી લઈ લઈએ છીએ. તો શું ગણવું હવે એને? એને ગિફ્ટ આપી નુકસાન ગણવું કે નફો ગણવો, શું ગણવું? આમ તો ચોખ્ખો ચોખ્ખો આપ્યો એ તો ચોખ્ખો ઓછું થયું કે નહીં ઘરમાંથી, તો એની સામે શું આવ્યું એ ગણતા આવડવું જોઈએ. એમ અહીંયા પણ નિર્જરાને ગણતા આવડવી જોઈએ, શુદ્ધિને લક્ષમાં જોઈએ. અનન્ય ભાવે, અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં જે સમયે સમયે અને ક્ષણે ક્ષણે આગળ વધી રહ્યો છે, મોક્ષ પ્રત્યે જેના પરિણામ ગતિ કરી રહ્યા છે, એને જોવા કે અલ્પબંધ થાય છે એને જોવું, એ તો નગણ્ય છે, એનું તો કઈ ઠેકાણું નથી. એ તો આવીને ક્યારે ખરી જશે ખબર નહીં પડે, એ તો ક્યારે આવીને પહેલા જશે એ ખબર. ઉદયાભાવે ક્ષય થઈ જાય છે, ઉદયનો અભાવ થઈને ક્ષય થઈ જાય છે, એવા કર્મો સામાન્ય બંધાય છે. જુઓને પણ મુનિરાજ છે, પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિના ઉત્કૃષ્ટ શુભના પરિણામ થાય છે. અને એ જ ભવે એ મુનિરાજ મોક્ષે જાય તો એ પુન ભોગવવા રહ્યા કે ન રહ્યા, એ કયો હે? પુણ્યકર્મ તો ઘણું બંધાણ, ચાલો પાપ નહોતું બાંધ્યું ઠીક, પણ પુન તો ઉત્કૃષ્ટ બાંધ્યું હતું કે નહોતું બાંધ્યું હે? તો પછી એ પુન ભોગવવા એને રોકાવવું નહીં પડે સંસારમાં કે નહીં? મોક્ષ માર્ગમાં જે પરિણામો થાય છે, મોક્ષ માર્ગીને જે પરિણામો થાય છે, એની સાથે એને એ કર્મો ભોગવવાનું કોઈ બંધન નથી. એ નિર્દ્રા ખાતે જાય છે, એને તો ઉત્કૃષ્ટ પણ બાંધ્યું છે. અને તદભવ મોક્ષગામી એ મુનિરાજ હોય છે, એ ભવે મોક્ષ ન જાય તો સ્વર્ગમાં જઈને એમ આપણે એમ કહી એને પૂર્ણ ભોગવવા પીડ્યા ત્યાં તે ભવે મોક્ષે જનારાનું શું કરશો? એને પણ નથી બંધાણું, એ ભલે બંધાણું એ બધું નિર્જરી જશે, એને રોકાવવું પડશે નહીં. એ રીતે માનછાકરણ તો બંધ એને થતો નથી, માનછા અભિલાષા. અરે સમ્ય દ્રષ્ટિને તો એ શંકા કરવા જેવી નથી. મુમુક્ષુની ભૂમિકામાં આપણે તો બહુ ચર્ચા ચાલે છે, મુમુક્ષુની ભૂમિકામાં પૂર્ણતાનું લક્ષ્ય કોને બંધાય એ ચર્ચા ચાલે છે કે નહીં? પૂર્ણતાનું લક્ષ્ય એને બંધાય કે જેને જગતના અલ્પ સુખની પણ આશાને અપેક્ષા ન રાખે. અભિપ્રાયમાંથી છૂટી જવું જોઈએ, પરિણામ થાય બીજી વાત છે, પરિણામ તો સમય દ્રષ્ટિને થાય છે, પણ જ્યાં લક્ષ્ય બંધાય ત્યાં અભિપ્રાય બદલાઈ જાય છે. એ સ્ટેજમાં જેનો અભિપ્રાય બદલાઈ જાય છે એટલે જગતના સુખની અલ્પ પણ સુખેચ્છા એ દોષ પદાર્થ નિર્ણય પહેલાં જાય છે. પછી તો પદાર્થનો નિર્ણય એટલે ભાવભાષણ થાય છે, તો ટોપનમાં લીધું કે નહીં? તો મુમુક્ષુની ભૂમિકામાં આટલો મોટો ફેરફાર થાય છે ત્યાર પછી તો ઘણો આગળ વધશે, અવલોકનથી ભેદજ્ઞાનથી ભાવભાષણથી અનુભવ સુધી પહોંચશે. એને માનછાકૃત બંધ કેમ હોય એને સવાલ જ ઊભો થતો નથી, એ તો એને મુમુક્ષુની ભૂમિકામાં ફેરફાર કરી નાખ્યો. મને કોઈની જરૂર નથી. એ રીતે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ એક જ ગાથામાં એના ગુણો લઈને આ અધિકારમાં છેલ્લે છેલ્લે સમજાયું છે. હવે નિર્વિચિકિત્સા નામનો જે દોષ છે એના અભાવની વાત કરીશું. જો ન કરે દી દુગુંછમ ચેદા સંવેશિમેવ ધમ્માણ સો ખલુ નિવિદિચ્છો સમાદિથી મણે દંગો. બધાય ધર્મો એટલે વસ્તુનો સ્વભાવ પ્રત્યે જુગુપ્સા કરતો નથી, જ્ઞાની કરતો નથી, તે નિશ્ચયથી નિર્વિચિકિત્સા દ્રષ્ટિ જાણ. એટલે કેટલાક ઉદગણના પર્યાયો એવા હોય છે કે જેના પ્રત્યે જુગુપ્સા થાય, જેમ કે કોઈ શરીર હળી ગયું હોય તો એના પ્રત્યે જ્ઞાની થાય છે ને, દુર્ગંધ માત્ર સડી ગયું હોય જુગુપ્સા થાય છે, સમ્યક દ્રષ્ટિને થતું નથી. શું કે આ તો એક લૌકિકમાં પણ સાયકોલોજીકલ કારણ છે. તે છરેલા શરીરમાંથી નમૂનો લઈને પેથોલોજીસ્ટ એનું એનાલિસિસ કરે છે કે એને ક્યાં જુગુપ્સા થાય છે, થાય છે કાંઈ કાંઈ જુગુપ્સા નથી થતી. કેમ કે પૈસા ખાતર પણ એ જુગુપ્સા નથી થતી, અને કેમ કે એને તો એક રોજની પ્રેક્ટિસ થઈ ગઈ કે જે નમૂનો આવે એનું એને એનાલિસિસ કરવું, પૃથક્કરણ કરવું, કાંઈ નથી થતું. વિસ્તારના પ્રમાણોનું પણ કરે છે ને એનાલિસિસ, કોની વિસ્તાર છે એ કંઈ જોવે છે, જે આવ્યું છે એને કહી દે છે ભાઈ આમાં આમ છે ને આમ નથી. માનસિક કારણ છે કે બીજું કંઈ કારણ છે જુગુપ્સા થવું? જો માનસિક કારણ જુગુપ્સાનું દૂર થાય તો પણ જુગુપ્સા ન થાય. સામે પૈસાની અપેક્ષા છે અને માનસિક પરિસ્થિતિ બદલાઈ ગયેલી છે તો પણ એને દુર્ગંછા ન થાય, જ્ઞાની ન થાય, તો કસાયનો અભાવ કર્યો હોય એને દુર્ગંછા કરવાનો ક્યાં સ્વાદ ઉભો રહ્યો છે? હજી તો આ તો કસાયવાળા છે, પૈસાની ઈચ્છાથી જે કસાય થયો છે એને લઈને હજી પણ એને જ્ઞાની થતી નથી, તો પછી જે કસાયનો અભાવ કરે એને જ્ઞાની ન થાય, એ તો સ્વાભાવિક સમજી શકાય એવી વાત છે. કેમ કે એ તો જ્ઞાતા દ્રષ્ટા છે, પરમાણુ પરમાણુ છે, મારે એનું પરમાણુને કાંઈ લેવા દેવા નથી. જેવા હોય તેવા મારાથી ભિન્ન જોઈએ છે, હું એને સ્પર્શતો નથી, એ મને સ્પર્શતા નથી. સ્પર્શ નામનો ગુણ મારામાં છે નહીં, કોઈ પર્યાય મારામાં છે નહીં. એટલે એની જ્ઞાની ક્યાંય બી થતી નથી. એ રીતે એ જ પરમાણુ ફરીને આહારમાં, એ તો સાયકલ ચાલે છે કે નહીં? જે ખાતર છે, ખાતરનું અનાજ થાય, અનાજની વિષ્ઠા થાય, વિષ્ઠાનું ખાતર થાય છે કે નહીં? ગાય ઓખર કરે છે એનું દૂધ થાય, દૂધની બરફી થાય, દૂધની મીઠાઈ થાય, મીઠાઈનું શું થાય? પછી વિસ્તાર થાય ને વિસ્તાર પછી ગાય ખાય. ઠીક ચાલે છે કે નહીં? સાયકલ રાગદ્વેષ તો પર્યાય જોઈને છે, પરમાણુ સામાન્ય જુઓ તો રાગદ્વેષ થાય એવું નથી. એટલા માટે કોઈ વાત જ છે કે વસ્તુ ધર્મે વસ્તુને જુઓ, વસ્તુ ધર્મે વસ્તુ પ્રમાણે તે વિરલા જગ જોવે રે, વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે. માત્ર વસ્તુથી પરમાણુ કુદરત પરમાણુથી જોવે એ તો વિરલ પુરુષ છે, પર્યાયની મુખ્યતાથી જોવે તો એને રાગદ્વેષ થયા વિના પરમાણુથી જોવે તો કાંઈ નથી. પરમાણુ પરમાણુ છે, અર્થરાશ થઈ ગયું. રજકણ કે રિદ્ધિ વૈમાનિક એક કુદગળ સ્વભાવ, બીજું કાંઈ નથી. જાઓ એ રીતે જ્ઞાની થવાનો પ્રશ્ન રહેતો નથી.